પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 91-94 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
ચંદ્રની શીતળતા સામાન્યપણે સાતા ઉપજાવે છે, અને એ બાહ્ય સાતાની અંતરંગ શાંતિ ખરેખર મેળ ખાવી નથી. તેથી અલૌકિક શબ્દ વાપરે છે. ચંદ્ર છે એ લોકનું દ્રવ્ય છે, લૌકિક જનોને એની શીતળતા અનુભવમાં આવે છે, પણ આ તો અલૌકિક ચૈતન્ય ચંદ્ર છે. પોતાનું જ સ્વદ્રવ્ય ચૈતન્ય છે. લોકમાં જેને કોઈની સાથે ઉપમા નહીં આપી શકતા હોવાથી અનુપમ છે, એવા ચૈતન્યનું અવલોકન કરતા, અવલોકન કરતા એટલે અનુભવ કરતા, મુનિઓને વૈરાગ ઉછળે છે એટલે સમસ્ત જગત પ્રત્યેની ઉપેક્ષા ભાવ એની અંદર પ્રગટ થાય છે. વૈરાગ છે એ પરપદાર્થથી ઉપેક્ષિત પરિણામ છે, અને સ્વપદાર્થના અપેક્ષિત પરિણામ છે. કેમ પરિણામ છે એ ક્યાંય ક્યાંય કોઈને વિષય જ ન કરે એવું તો બનતું નથી. પરપદાર્થમાં સુખના આકર્ષણથી કાં તો પરપદાર્થમાંની અપેક્ષા કરે, અને સ્વપદાર્થમાંના સુખના આકર્ષણથી કાં તો સ્વપદાર્થના આશ્રય પરિણમે. બેમાંથી એક કાર્ય થાય છે. આત્મા એવું અલૌકિક દ્રવ્ય છે કે જેનું અવલોકન નામ અનુભવ કરતા મુનિઓને વૈરાગી જાય છે. વૈરાગ થાય છે એટલું ના લીધું, પણ વૈરાગ ઉછળે છે એવી વાત લીધી. જે શુદ્ધાત્માનું પરમાત્માનું અનુભવન કરતા સ્વસંવેદનના સુખમાં મુનિઓ ડૂબી જાય છે, તેથી જગતના સમસ્ત જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે જરા પણ બિલકુલ આકર્ષણ રહેતું નથી. જો આકર્ષણ રહ્યું હોત તો એમને સર્વસંગ પરિત્યાગ કર્યો હોત નહીં. સર્વસંગ પરિત્યાગ રાગના આધારે કરનારા પણ જીવો હોય છે. દીક્ષાનો રાગ ઉત્પન્ન થાય અને દીક્ષા ધારણ કરે અને મુનિ દશાનો પણ હોય, જેને સાક્ષાત આત્માના સ્વસંવેદનની ઉગ્ર અવલંબનની મુનિ દશા વર્તે છે, એના વૈરાગ્યનું માપ જગતના કોઈ પદાર્થથી માપી શકાય એવું પણ નથી. જગતના આકર્ષણના જેટલા કોઈ દ્રષ્ટાંતને દાખલા લેવામાં આવે તો એ બધા માપ છે એ પોતાને મપાવે છે, મુનિદશાના માપને કોઈ માપી શકે એવું. એવો મુનિઓનો વૈરાગ અથવા ઉપરીક્ષા વૃત્તિ અથવા સ્વસંવેદનમાં સુખનો ભાવ એટલો ઉછાળાબંધ હોય છે, એટલો જોરદાર હોય છે, ઉછાળાબંધ એટલે એટલો જોરદાર હોય છે કે જગતના પદાર્થ પ્રત્યે કોઈ આકર્ષણ રહેવાનો તો સવાલ રહેતો નથી. કેમ કે એક તો તમામ પદાર્થ છે, જળ છે અને સુખ રહી છે, એવો નિશ્ચય પ્રથમ સમ્યક દર્શન માં જ થયો છે. અહિયાં તો એ ઉપરાંત જેને સ્વાનુભવનું અંતર સુખ ઘણું વધ્યું છે, અંતરની શાંતિ ને આનંદ જેનો ઘણો વધી ગયો છે, એવા મુનિઓને કોઈ જગત પ્રત્યેની અપેક્ષા ભાવ આસક્તિનો અંશ પણ રહેતો નથી. એટલે તો અશુભ ગણ્યું નથી, મુનિઓને અશુભ ભાવ ગણવામાં આવતો નથી, કેમ કે આસક્તિ નથી. ચોથા ગુણ સ્થાન, પાંચમા ગુણ સ્થાન માટે જેટલો સંયોગ છે, સંયોગ આશ્રિત જેટલા પરિણામ છે, એને આસક્તિની વૃત્તિ ગણવામાં આવી છે. મુનિદશામાં આસક્તિ હોતી નથી. મુનિઓ શીતળ શીતળ ચૈતન્ય ચંદ્રને નિહાળતા ધરાતા જ નથી અને થાકતા જ નથી. જેમ જેમ પરિણમનમાં આગળ વધતા જાય છે, તેમ તેમ તેમનું અંતરકરણનું બળ, અંતરકરણનું આકર્ષણ, અંતરકરણનો રસ એટલો જ વધતો જાય છે. એમાં થાક લાગવાનો સૌથી તો અનાદિના અનંતકાળનો થાક ઉતરતો જાય છે. એની અંદર ભવગ્રહણનો થાક ઉતરતો જાય છે, એમાં થાક લાગવાનો પ્રશ્ન હતો. આગળ વધતા જાય છે, જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સમરસ ભાવ વધારે પ્રગટ થતો જાય છે. ગઈકાલે આવી નિવાસી નંબરમાં જેમ જેમ આગળ વધે છે, જેમ જેમ મુનિ દિશામાં કાળ જાય છે, તેમ તેમ તેમનો સમરસ ભાવ, સામ્યરસ ભાવ, આત્મરસ એમનો અમૃત રસ વધતો જાય છે. શીતળ એટલે શાંતતા લેવી છે. અહીંયા શીત ઉષ્ણની કોઈ પર્યાય છે એમની પણ એ ઉપમા છે, શાંતિની ઉપક્ષમ ભાવની એ ઉપમા છે. પરિણમન અંદર ઢળતું છે અને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને અલૌકિક ચૈતન્ય અનુભવતા, અવલોકતા, નિહાળતા, નિહાળવું દર્શન છે ને એની અંદર. ધરાતા જ નથી એટલે જાણે એમાં જ લીન રહેવું, અનંતકાળ પર્યંત એમાં લીન રહેવાની એમની ભાવના છે. અને એક સમય પણ ત્યાંથી છૂટા થવાની, બહાર આવવાની ભાવના છે. એ પરિસ્થિતિ છે. તેથી હવે બસ થઈ ગયું, ધરાવું એટલે હવે બસ થઈ ગયું, ઘણું કામ છે. ઘણા સમય સુધી ધ્યાન કર્યું, હવે કાંઈક વિષય બદલીએ, હવે કાંઈક બીજે ધ્યાન આપીએ, કાંઈક નવીનતા જોઈએ, જ્ઞાનને કાંઈક નવીનતા જોઈએ, એ લૌકિક પ્રકાર જે છે વૃત્તિનો એ પ્રકાર નહીં અને હતો. એ તો વધારે વધારે ચૈતન્ય રસમાં પ્રબોલ થતા જાય છે, સરવારે પરિપૂર્ણ ડૂબેલા રહે છે, ત્યારે એમને જિનેન્દ્ર થયા એમ કહેવામાં આવે છે. જિનેન્દ્રને મુનિન્દ્ર પણ કહેવામાં આવે છે. ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ, જીવમાં શ્રેષ્ઠ, એટલે જેણે વિભાવ ભાવો જીત્યા છે એમાં શ્રેષ્ઠ તેને જિનેન્દ્ર. મુનિર છે, અંતરમાં મૌન થયા છે એમાં શ્રેષ્ઠ અને મુનિદશાનું ગ્રહણ છે. એકાણ બાણ રોગ મૂર્તિ શરીરના રોગો ભૌગોળિક છે અને આત્માથી સર્વથા ભિન્ન છે. શરીરને આ રોગની મૂર્તિ કહેવામાં આવે છે. જે શરીર પર જીવને મમત્વ ભાવ છે, જે શરીર જીવને સુખ લેવાનું, સુખ મેળવવાનું સાધન ગણવામાં આવે છે અને લૌકિકમાં લોકમાં જેનું સર્વ પ્રકારે જતન કરવામાં આવે છે, પ્રયત્ન કરવામાં આવે છે, સંભાળવું, સાચવવું, ટકાવવું, ઠીક રાખવું, એને અહીંયા ભગવાન રોગની મૂર્તિ કહે છે. શરીર છે એ રોગની મૂર્તિ છે. પ્રાયે ભાગ્યે જ કોઈનું શરીર એવું હશે કે જેને કાંઈ પણ રોગ ન હોય, કાંઈક ને કાંઈક તો ફરિયાદ ઉભી ઉભીને ઉભી જાય. આમ બધું ઠીક છે, પણ અવસ્થા થોડી વાર વધારે બેસીએ ત્યાં કેળ દુખે અથવા વાહો ફાટે, સામાન્ય નબળાઈ હોય તો મારા એમ કે છે ત્યાંથી માંડીને રોગની મૂર્તિ શરીર છે, શરીરના રોગ છે, ઉદ્ગલિત છે. ઉદ્ગલિત છે એટલે ચૈતન્ય સાથે, જીવ સાથે એને ખરેખર સંબંધ નથી. આમ તો 30, 35, 40 વટાવે એટલે વયકૃત ફેરફાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. એ ફેરફારો ભલે કાંઈ રોગ ન દેખાતો હોય તો પણ અનુભવ ગોચર થાય થાય ને થાય. એનો શરીરનો તે પ્રકારનો પર્યાય લઈને જ શરીરની શરૂઆત થઈ છે. એની શરૂઆતથી એ પ્રકાર છે. રોગ મૂર્તિ શરીર, શરીરનું નામ જ રોગ મૂર્તિ છે. મૂર્તિ છે ને એ રોગની મૂર્તિ છે. એની બધી અવસ્થાઓ, જે કાંઈ રોગની અવસ્થાઓ છે તે પ્રદ્વરિત છે, જળ સ્વરૂપ છે, જળાત્મક છે. ખરેખર આ આત્માને, સંયોગમાં રહેલા આત્માને એ રોગ સાથે કાંઈ નિસ્બત છે નહીં. જેમ બીજાના શરીરના રોગ સાથે પોતાને સંબંધ નથી, બસ એટલો જ વ્યવહારે પોતાનું શરીર કહેવાય છે એવા કહેવાતા પોતાના શરીર સાથે પણ ખરેખર આત્માને સંબંધ છે. આત્માથી સર્વથા ભિન્ન છે. વ્યવહારે તો સંબંધ ખરો ને, વ્યવહારે કહેવાય છે, ખરેખર છે. જ્ઞાની દવા લીએ છે ને શંકા થાય, દવા તો જ્ઞાની પણ કરે છે, સર્વથા ભિન્ન છે એમ કહે છે. પણ સર્વથા ભિન્ન કાંઈ તો અંદરમાં લગવાડ રહે છે, એ જે પરિણામ છે શરીરને અનુસરતું જેટલું કોઈ પરિણામ અંશ છે, પૂરું તો નથી ત્યાં. જેટલો કોઈ પરિણામ અંશ છે એ પરિણામ અંશ પોતાની અશક્તિનો અંશ છે, એટલી પોતાની અશક્તિ છે ત્યાં. ખરેખર એ કાંઈ ખરેખર કર્તવ્ય છે કે ઠીક છે અને તેથી શરીરને અને આત્માને સંબંધ છે એમ તો કાંઈ સ્થાપિત થતો નથી. આત્માથી ઔદ્ગલિક રોગો સર્વથા ભિન્ન છે. એને પોતે અનુભવથી આ વાતને અનુભવ ગોચર કરવી જોઈએ, અનુભવમાં નક્કી કરવી જોઈએ. વિચારથી, ન્યાયથી, જ્ઞાનના વચનથી, આગમના વચનથી જ માત્ર સંમત કરે તો એટલું પર્યાપ્ત નથી, પૂરતું નથી. એ વાતને એને અનુભવમાં ઉતારવી જોઈએ. સાતા સાતાના અનેક પ્રકારનો ઉદય આવે છે. એ ઉદય આવે છે એમાં પ્રયોગને વધારવો જોઈએ અને પ્રયોગને સતેજ કરવો જોઈએ. એમ કેમ કે એ સિવાય પ્રયોગ કરવાનું બીજું સાધન કયું છે? એ સિવાય તો તું વિચાર કરીશ, આતાના ઉદયના કાળમાં તું વિચાર કરીશ કે શરીર ને આત્મા ભીન છે. કેમ કે શરીર છે એ જળ છે, એનામાં જ્ઞાન નથી. આત્મા ચૈતન છે, એનામાં જ્ઞાન છે. એ જ્ઞાન રહિત પદાર્થ છે, બીજો જ્ઞાન સહિત પદાર્થ છે. તેથી શરીર અને આત્મા જુદા છે એ વાત તો બરાબર લાગે છે. એમાં કઈ ન્યાય વિરુદ્ધ છે? પણ શરીરમાં રોગ વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે મટે તો સારું, અને ન મટે ત્યાં સુધી મને તેમને સુખ છે ને નહીં, ક્યાંય હક પડે નહીં. એનો ને એનો વિચાર વારંવાર આવ્યા કરે તો એની શરીરને આત્મા ભીન છે એવું જાણ્યું. એ વાત ક્યાં રહી? આ સવાલ છે. એ જાણ્યું એવું એવું પરિણામ જાણ્યું એવું જ્ઞાન ક્યાં રહ્યું? એ સવાલ છે. એને જાણ્યું એ જાણવા પ્રમાણે એને એ વાતનો અનુભવ થવો જોઈએ. તેથી એમ કહે છે કે તું શરીરના રોગાદી અવસ્થાઓથી ઉપેક્ષિત થઈ જા, સ્વરૂપ ચૈતન્યના અનુભવની ચૈતન્યની અપેક્ષામાં શરીરના રોગોથી ઉદાસીન અને ઉપેક્ષિત થઈ જા. ખરેખર તો સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે. જે ખરો રોગ છે એ તો આત્માની અવસ્થામાં છે, અને એ આત્મભ્રાંતિ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુ વૈદ જ્ઞાન એ રોગનું નિદાન કરનાર, રોગને બતાવનાર, રોગને નક્કી કરવાની લેબોરેટરી જ્ઞાનીના જ્ઞાનમાં છે. આ લેબોરેટરીમાં પૃથ્થકરણ કરે છે ને, આ તો છે, આ તો છે, આ તો છે. એ ભ્રાંતિનું સ્વરૂપ કેવું હોય એનું પૃથ્થકરણ અજ્ઞાનીની પર્યાયનું જ્ઞાનીના જ્ઞાનમાં થાય છે. એ સંસારરૂપી રોગ એટલે આત્માને વિસ્મરણ કરવાનો રોગ, આત્મામાં જાગૃત નહીં રહેવાનો રોગ. છે તો પોતે જાગૃત સ્વભાવિક, પરમાં જાગૃત થાય છે, રાગમાં જાગૃત રહે છે, સાવધાન રહે છે, સ્વરૂપમાં જાગૃત રહેતો નથી. એવો જે રોગ તે આત્માની અવસ્થામાં છે એ રોગનો નાશ કરવો જોઈએ. ખરેખર શરીરનો રોગ થવો જવો રહેવો એ કોઈ તારા અધિકારની વાત છે નહીં. એક રજકણ છે શરીરનો, એ સ્વતંત્ર પરિણમે છે. પ્રત્યેક રજકણ સ્વતંત્ર પરિણમે છે. એમાં કોઈ રજકણની અવસ્થાને ફેરવવાનો તારો અધિકાર છે નહીં. અને રાગ થાય કે આ આમ થાય તો સારું, શરીરમાં આમ થાય તો સારું, પણ એ રાગનો પણ કોઈ એવો અધિકાર નથી, એવી પહોંચ નથી, એવું શરીરના રસપણમાં કોઈ કાર્યગત થાય. પિતાનું શરીરના વ્યાધિના કાળે શરીર પ્રત્યેનો રાગ, તેવા જ નવા રોગ થવાનું અસાતાના બંધનનું એ નિમિત્ત થાય છે. અસાતા વેદની ત્યાં મુખ્યત્વે બંધાય છે, અને તેવા જ પ્રકારનો લગભગ રોગ ત્યાં શરીરને આવવાનો નક્કી થાય છે. દવા કરી, રોગની દવાનો ભાવ કર્યો કે નવા રોગ ઉપસ્થિતનો એને પાયો નાખ્યો એની એને ખબર છે. એમ તો હું બતાડું છું, પણ એ મટાડતો નથી, પણ નવો રોગ ત્યાં થવાનું કારણ પોતે પોતે આપે. સંસાર રૂપી રોગ આત્માની પર્યાયમાં છે. સંસારનો રોગ એટલે ઉલટી દશા, વિકૃત દશા જે આત્માની અવસ્થામાં છે તેનો નાશ કરવા માટે હું સહજ જ્ઞાયક મૂર્તિ છું, કોઈ બહારની દવા લાવવી પડતી નથી. કે કેટલું જો બહારનું સાધન હોય, સગવડ હોય, વ્યવસ્થા હોય, તો આ રોગ મટે એ વાત રહેતી નથી. આત્મી નારકીમાં વેદનાનો જ્યાં પાર નથી, જે વેદની વેદનાની કથની કહી શકાય એવી નથી, જે નારકી સાતમી નારકીમાં જે વેદે છે, આ જીવો પણ અહંકાર વેદી છે. પરિભ્રમણમાં કોઈ બાકી રાખ્યું નથી. એ વેદનામાં પણ સમ્યક દર્શન એટલે જ્ઞાયક મૂર્તિને અભેદપણે પકડનારને ગ્રહણ કરનાર જીવ છે. ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ થાય છે, થયા છે અને થશે. વર્તમાનમાં થોડું બાનું કાઢે, આત્મનું કાર્ય થાય ને, એક આત્મનું કામ થાય ને, આત્મ કરી લઈએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ, આ કરીએ, એક આત્માને છોડીને બીજા બીજા કાર્યો કરવાના જે પરંપરાને લગ્ન ચાલુ રહે છે, એ પોતાના સ્વકાર્યની રૂચિના અભાવને સૂચવે. બાકી જેને સ્વકાર્યની રૂચિ છે એ તો એવો પાછળ લાગે છે કે બીજા કાર્યોની એમાં ઉપેક્ષા થઈ આવે. હું સહજ જ્ઞાયક મૂર્તિ છું, સ્વભાવથી જ્ઞાનની એક મૂર્તિ છું, શરીરાકાર જ્ઞાનની મૂર્તિ છું. એવી ચૈતન્ય ભાવના, ચૈતન્ય ભાવના કહો કે એવી આત્મભાવના કહો, સ્વરૂપની ભાવના કહો, નિજ ભાવના કહો, એવી ચૈતન્ય ભાવના, એ જ લઢણ, અંદરમાં જ્ઞાયકનું લઢણ એ જ પેદા કરે. વિચારપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક અને બુદ્ધિ વિના, વિચાર વિના પણ એવો વિકલ્પ ન ઉઠે તો પણ એ જ પહેલા કરે, અને વિકલ્પ ઉઠે તો પણ એ જ પહેલા કરે. આ રીતિનું સૂચક પરિણામ છે. એ જ લઢણ, એ જ મનન અને એ જ ગોલન, ગોલન છે એ રસને સૂચવે છે. ઘોળાય 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 નહીં, રસ વિના ઘોળાય નહીં. જેને જે વિષયનો રસ હોય એ વિષય એના અંતર પરિણામમાં ઘોળાયા કરે છે. એમ જ્ઞાનને ચૈતન્યને ઓળખીને એનું જ ગોલન અને એ જ સ્થિર પરિણતિ કરવાથી શુદ્ધાત્મામાં સ્થિર થઈ જતા શુદ્ધોપયોગ પ્રગટ થતા સંસાર રોગનો નાશ થાય છે. અનાદિનો જે સંસાર રોગ એનો અભાવ થઈ જાય છે, પરિણમનમાં એનું સંસરણ બંધ થવા લાગે છે. સંસાર એટલે સંસરણ, શુદ્ધાત્મ સ્વરૂપમાંથી શરીરનું સમ એટલે સારી રીતે શરીરનું પૂરેપૂરા શરીરનું એને સંસાર કહેવામાં આવે છે. એ શુદ્ધાત્મામાં સ્થિર થતા એ સંસરણ બંધ થાય છે, એને સંસાર રોગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. ભલે સાધકને થોડો રાગ રહી ગયો હોય અને બે ચાર પાંચ સાત ભાવ થાય તો પણ એનો સંસાર નાશ પામી ગયો છે એમ ગણવામાં આવે છે, કેમ કે એનું મૂળ કપાઈ ગયું છે. સમ્યક દર્શન થતા અથવા સ્વરૂપમાં પરિણતિ સ્થિર થતા એનું મૂળ બળી ગયું છે. મૂળ બળી ગયું પછી બાકીના ભાવ છે એ તો જેમ પાંદડા મૂળ સુકાયા પછી સુકાતા સમય લાગે એ રીતે પ્રતિક્ષણે સળવા તરફ છે. પ્રતિ સમયે સ્વરૂપ સ્થિરતા વધારે છે અને અસ્થિરતાનો નાશ કરતા જાય છે. એ રીતે મોક્ષ માર્ગમાં સાધક જીવો આગળ વધતા જાય છે. તેથી આ કેમ આટલું રહ્યું એ પ્રશ્ન રહેતો નથી. જીવો આગળ ચાલે છે, સ્વશક્તિ અનુસાર એની ગતિથી આગળ વધી જ રહ્યા છે, એને આટલું કેમ બાકી રહ્યું એ અસમાધાનકારક પ્રશ્ન એને હતો. બે વિષય છે એક જ મુદ્દામાં. રોગ શરીરના રોગના દ્રષ્ટાંતે આત્માના રોગનો વિષય કર્યો છે. શરીરના રોગ શરીરનો રોગ થતા વ્યાધિ અને ઉપાધિ બે એક સાથે થાય છે. વ્યાધિ એટલે પીડા અને ઉપાધિ એટલે એનો બોજો. આ છે, આ એક રોગ છે, આ મતે તો સારું, આ ન હોય તો સારું, આ જાય તો સારું, એનું પરિણામમાંથી લક્ષ્ય કશું નથી એને ઉપાધિ કહે છે. ખાસ કરીને સ્વરોગી અવસ્થામાં, રોગ શરીરની અવસ્થામાં પ્રયોગનો અવસર વધારે છે. તેથી તે અવસ્થા એકાંતે અનિચ્છનીય છે એમ છે. જગતના જીવોને શરીરના રોગની અવસ્થા એકાંતે અનિચ્છનીય છે. કોઈ એમ કહે કે મારા શરીરમાં કાંઈ પણ રોગ હોય ને થાય તો સારું, જેને પ્રયોગ કરવો છે એને એવો એકાંત છે એ જુદો પડે છે. ભલે થાય થાય તો એનો કાંઈ વાંધો નથી. તે કાળે થોડું વિશેષ કાર્ય કરવાને સગવડતા અને સાધન ઊભું થશે અને તેથી એટલો ફાયદો ત્યાં ઉઠાવવાની તક મળશે. અપેક્ષિત કોઈ પણ યોગ્યતાથી માંડીને સર્વ જ્ઞાન દશામાં, જ્ઞાન દશા પહેલાંની યોગ્યતાથી માંડીને આગળની સર્વ સાધક અવસ્થામાં પ્રતિકૂળતા ચાહે શરીરના રોગની હોય કે કોઈ પણ પ્રકારની હોય, એ અનુકૂળતા રૂપ પરિણમે છે. અંદરમાં તો એ અનુકૂળતાનું નિમિત્ત થાય છે, એ બહાનું છે ખરેખર. એને લઈને કોઈ કાર્ય થાય છે એમ નથી, પણ એ ત્યાં એ બહાનું પડે છે. જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્ય સામાની ઉપર જ પડી હોય છે, ભેદ જ્ઞાન ની ધારા સતત વહે છે. જ્ઞાન દશામાં જે શ્રદ્ધાન છે અથવા જેને ઉપાદિતા અથવા સર્વસ્વપણાનું સ્થાન ગણીએ, એ પોતાનું દ્રવ સામાન્ય છે. જે પરમાત્મ સ્વરૂપ છે અથવા આત્માનું જે પરમ સ્વરૂપ છે એના ઉપર જ્ઞાનીની દ્રષ્ટિ છે. આ સિવાય જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાંય હોતી નથી. આમ છે, ભલે ઉદય અનુસાર ગમે તે કાર્યોમાં એક સમય પૂરતો પણ દૃષ્ટિમાંથી દૂર થતો નથી કે દૃષ્ટિમાંથી શુદ્ધાત્મા ચૂકાતો નથી. જેનું દર્શન થઈ ગયું છે અને જે દર્શનનો વિષય જગતમાં સર્વોત્કૃષ્ટ અને અદ્ભુતથી અદ્ભુત છે, જેના અંતર સામર્થ્યનો કોઈ પાર નથી, એવું સ્વદ્રવ દ્રષ્ટિમાંથી જ્ઞાનીને કદી ખસવું નથી. તેથી ઉદયના સર્વ કાર્યોને ઉદયનો સર્વ વિષય સહજ બને અને ગૌણ થઈ જાય છે. દ્રષ્ટિનો વિષય જ સર્વજીવને મુખ્ય રહે છે, પછી જેને જેની જે દ્રષ્ટિ હોય છે, પણ દ્રષ્ટિનો વિષય જ મુખ્ય રહે છે અને બાકી બધું ગૌણ થાય છે. અને પરિણામની ધારા અથવા પરિણામની સંસ્કૃતિ, પરિણામની પરંપરા જે મુખ્ય હોય તેને અનુસરે છે, ગૌણને પરિણામ છોડતું જાય છે. એ પરિણામ ધર્મ છે, એનું સૌનું એ પરિણામમાં સહજ છે, સ્વાભાવિક છે. અથવા જ્ઞાની તેને કહીએ, આમ છે કે જેની દ્રષ્ટિ દ્રવ્ય સામાન ઉપર જ પડી હોય, સવારે આહાર પછી દુર્દેવ ફરતા હતા આટા મારે પાસે મંદિરના હોલમાં ચાલી. લોકો બાહ્ય દ્રષ્ટિથી સામાન્ય રીતે જેને બાહ્ય ત્યાગ કર્યો હોય એની ઉપર એની કિંમત આંકે છે. બાલાનામ પશ્ચિમથી વૃંદાવા, બાહ્ય ચિહ્નો, ત્યાગના જે બાહ્ય ચિહ્નો છે તે અનુસાર બાળક બુદ્ધિજીવીવાળા જીવો, બાળક બુદ્ધિજીવી જેની બુદ્ધિ છે એવા જીવો બાળવેશને કિંમત આપે છે. કોઈ કાંઈ થોડી બુદ્ધિ હોય તો જેનો સૂક્ષ્મ શાસ્ત્ર અંગેનો અથવા ધર્મના વિષયમાં શાસ્ત્રના વિષયમાં કાંઈ સૂક્ષ્મ હોય અને એ અનુસાર કથન કરતો હોય, એના અનુસાર એના જ્ઞાનનું માપ આપે છે. આ કેટલું જાણે છે, આને વધારે જાણવાનું છે કે આ ઓછું જાણે છે એના ઉપર માપ કાઢે છે. પણ તત્વદ્રષ્ટિ જીવો તો એમ કરીને વાત કરી, એના શ્રદ્ધાને માપે છે કે આ જીવની શ્રદ્ધા ક્યાં પડી છે. જ્ઞાનીને ઓળખવા માટે તત્વદ્રષ્ટિ હોય તો એની દ્રષ્ટિ એના સ્વતત્વ ઉપર છે કે નહીં. સ્વતત્વ એટલે અનંત શાંતિનું નિદાન છે એને એને શ્રદ્ધામાં પકડ્યું છે કે નહીં, આ એ જોવે છે. એવું જોવાની જેની દ્રષ્ટિ છે એ જ્ઞાનીને ઓળખી શકે છે, બીજા જ્ઞાનીને ઓળખી શકતા બહુ ભાગ જીવો તો પુણ્યને અનુસરે છે, જ્ઞાનને અનુસરતા ઘણા જીવો માનતા હોય બીજા માને છે એટલે પોતે માનવા લાગે છે. એમાં પોતાની પરીક્ષા દ્રષ્ટિ હોય છે એ બનતો નથી. હું તો કહે છે કે જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્ય સામાન ઉપર પડી હોય છે, એનું ઉપાદેયપણું, એનું સર્વસ્વ, એનું દ્રવ્ય સામાન છે અને તે અનુસાર એનું પરિણમન કામ કરે છે. અંતર પરિણમન તો એનું તે અનુસાર જ કામ કરે છે. પરિણમનનું આ અંતર અંગ છે, અંતરનું અંગ છે, અંતરંગને તપાસી શકે, સમજી શકે. બાકી જેટલા ઉદય ભાવરૂપ પરિણામ છે, પછી ભાષાને અનુસરીને થતા પરિણામ હોય, બાહ્ય ત્યાગને અનુસરીને થતા પરિણામ હોય, એ તો બધા પરિણામના બહારના વેશ છે, બહિરંગ પરિણામ છે. એ ખરેખર આત્માને એનાથી નક્કી કરી શકાતા, તેની દ્રષ્ટિ દ્રવ્ય સામાન ઉપર જ પડી હોય છે. વેદ જ્ઞાનની ધારા સતત વહે છે, બે ગુણના પરિણામ. એ તો દ્રષ્ટિ છે, દર્શનને દર્શનનું પરિણમન છે, દર્શન ગુણનું એ પરિણમન છે. દર્શન ગુણ એટલે અહીંયા શ્રદ્ધાને લેવું, દર્શન ઉપયોગ નહીં, દર્શન એટલે જ્ઞાન પ્રધાન છે. શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ છે ને, શ્રદ્ધા જ્ઞાન દ્રષ્ટિ એટલે શ્રદ્ધાન અને જ્ઞાન એટલે ભેદ જ્ઞાન. જે ભેદ જ્ઞાનમાં સ્વસંવેદનની મોર છાપ લાગેલી હોય છે. ભેદ જ્ઞાન એટલે વિકલ્પ નહીં, પ્રાપ્તિ જુદો છે, પરથી જુદો છે, એવો વારંવાર વિચાર ઉત્પન્ન થાય ને વારંવાર એવો વિચાર કરે એને અહીંયા ભેદ જ્ઞાન કહેતા નથી. ભેદ એટલે છૂટું પડેલું જ્ઞાન. જે જ્ઞાન સ્વમાં અભેદતા કરે છે, જે જ્ઞાનનો એક અંશ સ્વમાં અભેદ લપેટ થઈને પ્રણમી રહ્યો છે, અથવા જે સ્વવેદનમાં સંવેદન ઉપસ્થિત છે અને જે જ્ઞાનમાં સ્વરૂપની જાગૃતિ ધારાવાહીપણે ચાલુ હોય છે, એવી ભેદ જ્ઞાનની ધારા કે જે રાગના અભાવ સ્વભાવે હોય છે, અભાવ સ્વરૂપ હોય છે, રાગથી જે જુદી તરતી છે, જ્ઞાનીને રાગ અને વિકલ્પ હોય છતાં એની એવી પરિણમનની ધારા જેમાં શ્રદ્ધાન જ્ઞાન આચરણ સુખ શાંતિ અનંત ગુણનો શુદ્ધ અંશ પરિણમિત રૂપ હોય છે, એવી ભેદ જ્ઞાનની જે ધારા છે એ સતત એટલે આતરો પીડા વિના જ્ઞાનીના સાધકના પરિણમમાં પ્રવાહરૂપ હોય છે, ચાલુ ને ચાલુ હોય છે. ચાહે જાગતા હોય કે બારમાં દર્શનાવરણીના ઉદયને લઈને ઉદય રાખે ત્યાં પર એને લઈને ઊંઘની દશા હોય, ઊંઘી ગયા ધારા તો ચાલુ ને ચાલુ હોય છે, ધારામાં ફેર પડતો એ ભેદ જ્ઞાન ની ધારા, એને જ્ઞાન ધારા કહે છે. મનાક્ષી દાસ એને નાટક સંસારમાં જ્ઞાન ધારા કહે છે. પરિણમનમાં ઉદય ભાવના અંશને કર્મધારા કહે છે, કેમ કે એ ભાવ કર્મ સ્વરૂપ છે. એના નિમિત્તે દ્રવ કર્મનો આશ્રવ અને અલ્પ બંધ પણ જ્ઞાનીને થાય છે. અને એ સિવાય એક અબંધ પરિણામની ધારા છે, એને જ્ઞાન ધારા કહેવામાં આવી છે. ઉપયોગ જ્ઞાનીનો બહાર હોય છે, એટલે શુદ્ધ પરિણમનમાં જ્ઞાનનો અંશ નથી એમ છે. કેમ કે ત્યાં સમ્યક તો છે કે નહીં, બીજી રીતે વિચારીએ તો ત્યાં સમ્યક તો છે કે નહીં, સમ્યક પણ છે કે નહીં, કે સમ્યક પણ છે. સમ્યક્ત્વ ત્યાં, સમ્યક્ત્વ નો અર્થ એ છે કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. જો સર્વગુણના અંશ સમ્યક્પણામાં છે તો જ્ઞાન ગુણનો અંશ સમ્યક્પણામાં નથી એમ કેમ કહ્યું? એમાં ચારિત્રનો અંશ છે, જ્ઞાન પરિણમે છે, આત્માનો સુખ ગુણ પણ સુખના અનુભવ રૂપ વેદન રૂપ પરિણમે છે, અને નામ આપ્યું છે એનું જ્ઞાન ધારા, અને જ્ઞાન નથી એ વાત કેમ કહેવી? શ્રદ્ધા ધારા, ચારિત્ર ધારા, સુખ ધારા એવું નામ આપવાને બદલે એનું નામ આપ્યું છે જ્ઞાન ધારા. કર્મધારા ને જ્ઞાન ધારા, જ્ઞાન ધારા કહીએ અને જ્ઞાન નો અભાવ બે વાત ને તો મેળ ખાતો. જ્ઞાન થી તો એને સૂચવું, નામ સૂચવું છે, આનંદ ગુણ છે, અનંત અનંત ગુણ છે. એક ગુણ એમાં ગેરહાજર છે, શુદ્ધ પણ નથી કરી એવું છે. ભલે એના તારતમ્ય ભેદે ઓછા વધતા પણ હોય શકે, સર્વગુણો શુદ્ધ થયા છે. એક શ્રદ્ધાન શુદ્ધ થતા સર્વગુણો શુદ્ધ થઈને અંશે પરિણમમાં લાગ્યા છે, એને મોક્ષ માર્ગનું પરિણમન કહેવામાં આવે છે. એક સમયની અવસ્થાના બે ભાગ છે. બહુ સ્પષ્ટ કહેતા આવીશ, એક મગની બે ફાડ એમ કહે છે ને, તાળ પડી જાય છે, પોતાનામાં ગીડલ હોય છે, ગીડલમાં બે ભાગ પડે છે. અનાદિથી જીવનું પરાશ્રિત એટલે પરમા એકત્વ બુદ્ધિ જે અખંડ પરિણમન ચાલતું હતું, એ એક સમયના પરિણમનમાં બે ભાગ થઈ ગયા, બે ભાગ પડી ગયા. બહુ વર્ણન છે આ વિશે, બહુ સ્પષ્ટ અનુભવીઓને બધાને એકદમ સૌક્ષમમાં કે ભાષામાં સ્પષ્ટ આવે એવું કાંઈ જરૂરી નથી, હોય ન હોય એ બહુ સ્પષ્ટ. એવા ગૃહોમાં દ્રષ્ટાંત આપવા કે જેમ કોઈ વીજળી પડે અને પર્વતમાં તિરાડ પડે, બે ભાગ થઈ જાય, અખંડ પર્વત હોય, વર્ષો પૂરતો હોય, સેંકડો વર્ષો સુધી, અને વીજળી પડે ને બે ભાગ થઈ જાય, એમ પરિણમનમાં એ સમૂહ દર્શનના અનુભવની વીજળી પડી જાય, બે ભાગ થઈ જાય. એ પરિણામમાં આત્મા બાજુ વહે છે, બીજા પરિણામ એ નિર્બળ અંશ હજી પર તરફ ચાલુ રહ્યો છે, કે જે મળતા મળતા ખલાસ થઈ જશે, પછી કંઈ રહેવાનો એને આધાર નથી કોઈ. એને હું પણ નો આધાર છૂટી ગયો છે, એમાં હું પણ રહ્યું. એ ત્યાં અનુભવ ધારા છે, એને જ્ઞાન ધારા કહો, એને અનુભવ ની ધારા કહો, કે આત્મા નો અનુભવ ત્યાં છે. ગુણ અનંત કે રસ છે બે, અનુભવ રસ કે માહિત. અનુભવ નો જ્યાં રસ છે ત્યાં અનંત ગુણ નો રસ છે. જ્ઞાની અંતરંગ દશાનું વર્ણન છે, ત્રાણ નંબર. યોગ્યતા માં એનો ખ્યાલ આવે છે. એક દર્દી હોય, ગંભીર પ્રકારનું દર્દ થયું હોય, નિદાન થતું ન હોય, ત્રણ ચાર ડાક્ટર ને ભેગા કરવા પડે, ત્રણ ચાર વૈદ્ય ને ભેગા કરવા પડે, પછી તમે તપાસી દો, તમે તપાસી દો, તમે તપાસ, બધાએ તપાસી દો. પછી પોતપોતાના જ્ઞાનમાં, તપાસવામાં, સમજણમાં આવેલી વાતો વ્યક્ત કરે છે. આમ લાગે છે, આના ઉપરથી આમ લાગે છે, આના ઉપરથી આમ લાગે છે, આ ઉપરથી આમ લાગે છે, દરેકને જે કાંઈ લાગે. ગરબી કાંઈ ડાક્ટરીનું કે વૈદનું ભણ્યો નથી, પણ પોતાના રોગના વેદન સાથે કયા વૈદ ડાક્ટરનો અભિપ્રાય મેળ ખાય છે એને એમ કે ફલાનો ડાક્ટર વાત બરાબર સમજ, મારા રોગની વાત એ સમજતો હોય એવું લાગે છે, અને એ નિદાન એનું સાચું છે માટે ઉપાય એને એનો કરવો જોઈએ. જેનું નિદાન ખોટું છે એનો ઉપાય સાચો હોય એ વાત વિચારવાની જરૂર રહેતી. સંસાર રોગનું, જીવના સંસાર રોગનું નિદાન જે યથાર્થ કરી જાણે છે એ જ એનો ઉપાય સાચો કરી શકે. જેના સંસાર રોગના નિદાનના ઠેકાણા નથી એને સંસારથી મુક્ત થવાનો ઉપાય એનો સાચો હોય એ વાતને વિચારવાનો અવકાશ પણ હોઈ શકે. વિચારણીય તો છે ને, કાંઈક તો કહેતા છે ને, વિભાગમાં કાંઈ માલ છે, એ તો વિચારની મૂંઢતાને બતાવે છે. વિચારી શકો કે દર્દી ડાક્ટરને ઓળખે છે કે નહીં, ત્યારે એના સંસાર રૂપ ને પારસનારની બરાબર કહે છે. મારો રોગ ને એ બરાબર સમજી, મારા અનુભવ ને વાત છે, ભલે મને શાસ્ત્રો માંથી એવી વાત જાણવા મળી નથી, પણ મારા અનુભવમાં આવી એવી આ વાત છે. શાસ્ત્રમાંથી ભલે જાણવામાં ન આવી હોય પણ અનુભવમાં આવી જેની વાત હોય છે, અને જેની અંતરંગ નિષ્ફળ દશા હોય છે, અંતરંગમાં જેને કાંઈ સ્પૃહા હોતી એવી દશા જેને હોય છે એને મુમુક્ષુના મિત્રો મહાત્માને રોકી લે. આમ તો ડાક્ટર ડાક્ટરને સમજે કેટલું સમજે છે ને કેટલું નથી સમજતો, એ ડાક્ટર બીજા ડાક્ટરને સમજે, પણ દર્દી એ ડાક્ટરને સમજે. એમ બે પ્રકારે ડાક્ટર ઓળખે, જ્ઞાની જ્ઞાનીને ઓળખે અને મુમુક્ષુ પણ જ્ઞાનીને ઓળખે. જો એની યોગ્યતા હોય તો કેટલી વાર યોગ્યતા છે તો સ્વયંની તૈયારી માગે છે, એમાં કોઈનું ઉછીનું પારખું લાવેલું સાધન કામ આવતું નહીં, પછી બીજાની બુદ્ધિ એમ આપીએ, પેલો હાલે છે એટલે એની પાછળ પાછળ જઈએ, આ ચાલે છે એટલે એની પાછળ પાછળ જઈએ, એ વિશે આમાં ચાલે એવો ત્રાણું છે ચોરાણું ગૃહ તત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે અને વિભાવનો અભાવ થાય છે. વિભાવનો અભાવ થવાનો વિભાવ કે જે મળ સ્વરૂપ છે, દોષ સ્વરૂપ છે, એનો અભાવ થવાનો અને નિર્મળતા પ્રગટ થવાનો આ એક જ ઉપાય છે કે ધ્રુવ તત્વમાં પરમાત્મ તત્વમાં એકાગ્રતા આવી જોઈએ. જો એમાં એકાગ્રતાનો સીધો ઉપયોગ ન પ્રગટે ત્યાં સુધી એમાં નિર્મળતા સમ્યક પ્રકારે નિર્મળતા ઉત્પન્ન થવી, સમ્યક પ્રકારે વિભાવનો અભાવ થવો, એ પ્રક્રિયા ચાલુ થતી રાગ મંદ થાય છે એનો અર્થ એ નથી કે રાગ ઘટે છે. રાગમાં તીવ્રતા મંદતા આવે છે, શુભ રાગમાં કષાય મંદ છે, અશુભ રાગમાં કષાય તીવ્ર છે. કે કષાયની તીવ્રતા અને કષાયની મંદતા એ કાંઈ અભાવનું વધવું ઘટવું એ રીતે એનો માપ થતો નથી. કષાયનું અથવા વિભાવનું વિકૃતપણાનું મટવું એનો સમ્યક પ્રકાર સ્વરૂપની એકાગ્રતા આવતા જ થાય છે, બીજી રીતે થતો નથી. એકાગ્રતા શા માટે લીધું, બીજું પદનું લીધું કેમ કે શ્રદ્ધાન જ્ઞાનમાં કેટલાક ભૂલ કરે છે. કોઈ એમ કહે છે કે ભલે અમને આત્માની સ્થિરતા ન પડતી હોય પણ અમારું શ્રદ્ધાન બરાબર છે, અમારી શ્રદ્ધા ખોટી નથી. કેમ કે અમે સાચા દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ અને એમના કહેલા વચનોમાં જ અમને શ્રદ્ધા છે, બીજામાં અમને શ્રદ્ધા નથી. એવી વિકલ્પવાળી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાથી પણ વિભાવ ઘટતો નથી કે નિર્મળતા પ્રગટતી. કોઈ એમ કહે કે ભલે અમને આત્મામાં એકાગ્રતાનું ધ્યાન નથી થયું પણ અમારું જ્ઞાન તો બરાબર છે ને, કહે છે કે એ શ્રદ્ધા જ્ઞાનમાં આજી ભૂલ થશે પણ એકાગ્રતામાં ભૂલ થાય એવું ત્રણેયમાં ભૂલ કરે છે એને તો પછી કોઈ છૂટવાનો અવસર. એમ કહે કે અમારું જ્ઞાન એટલે વિશ્વાસ પણ અમને સર્વજ્ઞના કહેલા વચનોમાં છે, એમના આગમમાં છે. અમારું જ્ઞાન અને સમજણમાં પણ અમને ફેર દેખાતો નથી. ગુરુનું શાસ્ત્ર કહે છે એ અમારી સમજણમાં સંમત પણ આવે છે, અમારો મત ત્યાં જ કામ કરે છે, સંમત થઈએ છીએ. અને ક્યારેક ક્યારેક અંદરમાં એવી શાંતિ લાગે છે, ક્યારેક ક્યારેક અંદરમાં એવી શાંતિ થઈ જાય છે, તેથી એકાગ્રતા પણ થઈ ગઈ છે. તેથી અમને હવે મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગ નથી એવી અમને શંકા પડતી. અહીંયા તો બીજો કોઈ ઉપાય છે એને આકુલતાના અંશને અને નિરાકુલતાના અંશને અથવા રાગને અને જ્ઞાનને જુદા પાડીને અનુભવ કર્યો. જ્યાં જ્ઞાન અને રાગને જુદા પાડવાનો નિર્જ્ઞાનનો પ્રયોગનો પ્રોસેસ થયો હોય, પછી નિર્વિકલ્પ દશા આવી હોય, પછી વેદ જ્ઞાનની ધારા ચાલુ રહી હોય અને જેમાં સ્વસંવેદનની મોહર છાપ લાગેલી રહી હોય એને નિર્મળતા પ્રગટ છે, પ્રગતિ છે, અને એનો એને વિભાવનો સમ્યક પ્રકારે અભાવ થયેલો. બાકી બધી વાત ગોટાવાળી એવું છે એમ નથી. વેપાર કરે છે એમાં ભૂલ ખાતો નથી મારો. દ્રષ્ટાંતના માટે ત્યાં એને પ્રયોજન છે, ત્યાં એને પૈસા કમાવાનું પ્રયોજન છે. કોઈ એમ કે છે કે પૈસા ખોયા છે છતાં અમારા સરવૈયામાં રસ્તો બતાવે છે. નામનું અને સરવૈયું ભલે આટીભૂટી વાળી ચીજ છે, અને અભણમાં અભણ અંગૂઠા છાપ માણસ ધંધો વેપાર કે કારખાનું ચલાવતો હોય, પણ એને નફાની ખબર હોય. હું નફો કરું છું કે હું નુકસાન કરું છું એની એને ખબર હોય, એમાં ભૂલ ખાતો માણસ સાચો હોય. હિસાબ કરનાર નામાદાર માણસ સાચો હોય એમ કે પૈસા તમને ખોયા લાગે પણ વેપાર કરનારને ખબર હોય છે નુકસાનો કરી શકે. એમ છે આ જેમ પ્રયોજનનું લક્ષ છે, પ્રયોજનની ખબર છે એને ભૂલ થતી નથી. જે ભ્રમણામાં ને ભ્રમણામાં કલ્પના કરે છે આને શ્રદ્ધા કહેવાય, આને સમ્યક દર્શન કહેવાય, આને જ્ઞાન કહેવાય, આને શાંતિ કહેવાય. એ બધું ભ્રમણામાં ને ભ્રમણામાં કલ્પના કરે છે, એને મૂળથી જ પ્રયોજન ભાષ્યું નથી, મૂળથી જ એના ધ્યેયનું પણ ઠેકાણું નથી. અને એના પરિણામની એક વાત બરાબર જ છે. એકાગ્ર શબ્દ લીધો છે ધ્રુવ તત્વમાં એકાગ્રતાથી જ નિર્મળ પર્યાય થાય છે. એ વસ્તુનું આત્મ પદાર્થનું વિજ્ઞાન પણ એમ જ છે. એમાં જેટલી સ્વરૂપ સ્થિરતા છે એટલી નિર્મળતા છે, એટલા વિભાવનો અભાવ છે. જેટલી એકાગ્રતા એટલી જ નિર્મળતા, એટલા એટલો જ વિભાવનો અભાવ, નિરીક્ષણે એટલું જ દ્રવ્યકર્મનો કર્મ, દ્રવ્યકર્મનો અભાવ. એ વૈજ્ઞાનિક છે. એ આત્માના ગુણની પ્રક્રિયાનું વિજ્ઞાન જ કોઈ એનું છે. એટલી એકાગ્રતા, સ્વરૂપ સ્થિરતા, એટલી નિર્મળતા, એવા એવા દ્રષ્ટાંતો છે કે જ્ઞાનની અંદર ઉઘાડ ન દેખાય, જ્ઞાનનો ઉઘાડ ન દેખાય, અને જ્ઞાનમાં અને સર્વગુણના પરિણામમાં નિર્મળતા નથી. જ્ઞાનમાં તો યાદદાસ્તિ ન આવતી હોય, યાદદાસ્ત એવી ને એવી ઓછી હોય. શિવ બુદ્ધિનું દ્રષ્ટાંત છે. નવ તત્વના નામ યાદ રહેતા અંદરમાં શુદ્ધાત્માને અંતરમાં ગ્રહણ કરવાનો જે જ્ઞાનનો પ્રકાર, જે નિર્મળતા, સ્વચ્છતા કે જેમાં સુસ્પષ્ટપણે આખે આખો પરમાત્મા જ્ઞાનમાં સ્પષ્ટ રહે, આવો છે એવો ચોખ્ખે ચોખ્ખો જ્ઞાનમાં રહે, એ જ્ઞાનની નિર્મળતામાં તો જેમ જેમ એકાગ્રતાનું ધ્યાન વધે છે, નિર્મળતા વિશેષ 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 નિર્મળતા થતી જાય છે. કેવળ જ્ઞાન પર્યંતની નિર્મળતા એને પ્રગતી જાય છે. એ સ્વરૂપની એકાગ્રતાથી પ્રગટે છે. એ સ્વરૂપની એકાગ્રતા એવો પ્રકાર છે કે જેમાંથી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે અને મેલનો વિભાવનો અભાવ થઈ જાય છે, એટલે ક્ષય થઈ જાય છે. મૂળમાંથી એનો ક્ષય. ક્ષય થાય છે, નાશ થાય છે, દબાય છે એમને પણ નાશ થાય છે. દબાવવું જુદી ચીજ છે, નાશ થવું એ જુદી છે.